તારીખ 16/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 373 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન.
સમજવા માટે મન એટલે ભાવેન્દ્રિય, તેને લઈને એટલે મન દે છે ત્યારે, પોતે મન એમાં લાગુ કરે છે ત્યારે. અંગ્રેજી મેં એમ કહે છે કે માઇન્ડ એપ્લાય કરે છે ત્યારે એની ઉપાધિ એમાં ઊભી થાય છે. એમ પણ લોકો કહે છે કે ભાઈ ફલાણી વાત કરવા આવ્યા હતા ભાઈ, મેં તો કાંઈ મન દીધું નથી, મેં કાંઈ મન દીધું નહીં. એટલે શું કે અવગણના કરી નાખે, એટલે એ સંબંધીની કોઈ ઉપાધિનો મેં વિચાર નથી કર્યો. એને ઘણી ઉપાધિ હતી, મેં નથી આપ્યું, મેં મન દીધું નથી. એટલે જ્યારે જીવ મન દે છે ત્યારે ઉપાધિ એને ઊભી થાય છે અંદરમાં. અને આ બધું એટલે સર્વસ્વપણે હૃદયમાં એકત્વ કરી નાખે છે ત્યારે આ બધું એટલે એને સર્વસ્વપણે એ જ થઈ જાય છે. જ્યાં એ મન લાગે છે ત્યાં તેનું સર્વસ્વ થાય છે. અને તેનો નિર્ણય, તે સંબંધીનો આ પ્રકારનો જે નિર્ણય છે, હવે એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે તે સામાન્ય અર્થથી તો એ પ્રમાણે વિચારીએ, પણ એનો વિશેષ અર્થ છે અથવા એનો જે રહસ્યાર્થ છે એ ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાયું છે. એટલે એ વાત પોતે અધ્યાત્મમાં લઈ ગયા છે. આ એક સામાન્ય અર્થઘટનની વાત થઈ કે જીવ જ્યાં મન પરોવે છે ત્યાં એને ઉપાધિ એ વિષયને એ પ્રસંગને એ ઉદયને એના મનની અંદર ધારણ કરવી પડે છે અને સર્વસ્વપણે એ રીતે મનની અંદર. શાસ્ત્રમાં તો એકત્વ બુદ્ધિનું પ્રકરણ ચાલે છે કર્તા કર્મ અધિકારમાં, ત્યાં તો એમ કહે છે કે જેમ આખો સમુદ્ર ક્ષુબ્ધ થાય છે, શુદ્ધ થાય છે એટલે ખળભળાટ થાય છે આખા સમુદ્રની અંદર, એમ આત્મા એકત્વ બુદ્ધિએ જ્યારે પરદ્રવ્યને પરભાવમાં પરિણમે છે ત્યારે આખો આત્મા ક્ષુબ્ધ થાય છે. આકુલતાનો ખળભળાટ એના પ્રદેશે પ્રદેશે આખો આત્મા આકુલિત થઈ જાય છે એકત્વ બુદ્ધિમાં. અનુભવ પોતાને અનુભવમાં આવે તો કોને અનુભવમાં આવે? હા, એટલે શું છે કે એ ઉપરનું અવલોકન નથી, ત્યાં જોવે તો ખ્યાલ આવે ને. આમ જોવું તો અહીંયા બેઠા છે ભાઈ એનો ખ્યાલ આવે, પણ આમ જોવું તો અહીંયા બેઠા છે એનો ખ્યાલ આવે. આમ જોવું ત્યારે આનો ખ્યાલ ક્યાંથી આવે? ને અહીંયા જોવું તો આનો ખ્યાલ ક્યાંથી આવે? એમ પદાર્થ નજીક હોય, દ્રવ્યને ભાવે પદાર્થ નજીક હોય પણ પોતે જોવે તો એને ખ્યાલમાં આવે ને. એટલા માટે તો અવલોકનની પદ્ધતિ અપનાવવાનો વિષય ચાલે છે કે પોતાને પોતાના અનુભવમાં આવતા જે ભાવો તેનું જાગૃતિ રાખીને દોષને છેદવાના નાશ કરવાના પ્રયોજનનો દૃષ્ટિકોણ અપનાવીને સાથે રાખીને અવલોકન કરવું જોઈએ. માત્ર અવલોકન કરવું જોઈએ, એ દોષથી બચવા માટે પોતાનું અવલોકન હોવું જોઈએ અને તો જણાય છે. અને ન જણાય એવી પરિસ્થિતિમાં તો અત્યાર સુધી સમય કાઢ્યો છે, અનંતકાળ કાઢ્યો છે, એ તો પોતે નહીં જાણીને જ કાઢ્યો છે. હવે પોતાનું હિત સાધવું હોય તો જાણવું જરૂરી છે, અને એ વગર કોઈ બીજો રસ્તો નથી. એથી કોઈ બીજો રસ્તો છે એવું નથી કે ચાલો રોજ શાસ્ત્ર વાંચીએ છીએ એટલે આત્માનું કલ્યાણ થઈ જશે. સત્પુરુષના વચનને આપણે વાંચીએ છીએ ને રોજ, આચાર્યોના વચનોને વાંચીએ છીએ ને માટે આપણું કલ્યાણ થઈ જશે એવું કાંઈ નથી. એ તો કામ તો અંદરમાં જ કરવું પડે છે, એ તો બધું બાહ્યક્રિયા છે. વિચાર છે, સ્વાધ્યાય છે, એ તો બધી બાહ્યક્રિયા છે. ખળભળાટ થઈ જાય એટલે આખો આત્મામાં આકુલતા વ્યાપી જાય છે, જીવને ઘણી આકુલતા થાય છે. એ આકુલતાની ડિગ્રી ઘણી મોટી છે. જ્ઞાની એને એમ કહે છે કે અનંત આકુલતા મિથ્યાત્વ અવસ્થામાં જીવ પ્રાપ્ત કરે છે, પામે છે. પોતે ટેવાઈ ગયેલો છે એટલે એને એટલું બધું દુઃખ છે એમ નથી સમજાતો, પણ જીવ ઘણો દુઃખી છે. આકુલતાને લઈને જીવ ઘણો દુઃખી છે. દ્રવ્યમનનું તો અવલંબન હોય જ, ભાવમન પ્રવૃત્તિ કરે ત્યારે સહેજે દ્રવ્યમનનું અવલંબન હોય જ. ભલે દેખાતું નથી પણ દ્રવ્યમનના અવલંબન વિના ભાવમનનો પર્યાય વર્તતો નથી. જે કાંઈ બાહ્ય પદાર્થો વિશે મન લાગે છે ત્યારે દ્રવ્યમન થ્રુ એની મારફત એ ઉપયોગ ચાલે છે. જેમ જોવે છે ત્યારે આંખની મારફત જોવાનો ઉપયોગ જાય છે, સાંભળે છે ત્યારે કાનની મારફતે ઉપયોગ બહાર જાય છે. એ મનની મારફત જ એ મન ભાવ મન કામ કરે છે. એટલે શું છે કે જીવને પોતાની તો ખબર નથી, અતિન્દ્રિય પદાર્થ પોતે છે એનાથી પોતે અજાણ છે. અને હું મનુષ્ય છું એટલે શરીરવાળો ને ઇન્દ્રિયવાળો છું એ તો અભિપ્રાય લઈને બેઠો છે, એ માન્યતા લઈને બેઠો છે. એટલે એને અનુસરીને એના આધારે જ પરિણામન કરતો રહે છે અને કરે જાય છે બસ સહેજે સહેજે. પણ એમાં દુઃખી ઘણો છે એમ કહેવું છે. અને જો એ દુઃખનો ઉપાય ન કરે તો આ ઘર કરી ગયેલો રોગ બહુ મોટા દુઃખની ખીણમાં ખેંચી જાય છે જીવને. આ મનુષ્ય ભાવમાં હજી એટલા બધા દુઃખ નથી, પણ પછી અહીંયા ચૂકી ગયા પછી એટલું મોટું અંધારું છે કે વંટોળિયામાં તણખલો ક્યાં ઉડે છે એનો પત્તો નથી. એમ સંસારના વંટોળિયામાં નજરે જોઈએ છે જેટલા દેખાય છે એવા પ્રાણીઓ જીવ જંતુઓ ક્યાં ક્યાં કોણ કોણ પીડ્યા છે કોને ખબર છે, કોણ ક્યાં ક્યાં પીડ્યા છે કોને ખબર છે. એવી પરિસ્થિતિ ખરાબ છે કે ત્યાં કોઈ શુદ્ધ બુદ્ધ નથી, સૂજ નથી, જ્ઞાન બિડાઈ ગયું છે, કોઈ વિચાર શક્તિ નથી, કોઈ આત્મહિતનો વિવેક કરે એવી પરિસ્થિતિ. મન મોટા ભાગના પ્રાણીઓને તો મન નથી, સંઘની પંચેન્દ્રિય થોડા છે, એથી વધારે ચતુરેન્દ્રિય, એથી વધારે ત્રણેન્દ્રિય, એથી વધારે બે ઇન્દ્રિય, અને એકેન્દ્રિય તો અનંત અનંત જ કેન્દ્રિય છે. એટલા બધા પ્રાણીઓ છે અહીંયા ચૂક્યો એટલે ખલાસ છે વાત. હા, એ સ્વરૂપને ઓળખવું પહેલા ઓળખીને અથવા ઓળખવા માટે પણ ભેદ જ્ઞાન કરવું, અથવા મારું સ્વરૂપ કેવું છે, આ બધા પ્રકારના ખળભળાટ અને દુઃખ કેવી રીતે મટે એની જિજ્ઞાસામાં આવવું જોઈએ, અને શાંતિની ભાવનામાં આવવું જોઈએ કે મારે મારી આત્માને શાંતિ જોઈએ છે, હવે મારે કાંઈ જોતું નથી. આ જીવે ઘણું દુઃખ ભોગ્યું, જન્મના મરણના અશાતાની પીડાના દેહની પીડાના અને મૂંઝવણના દુઃખ ભોગવવામાં બાકી નથી રાખી. અનંતકાળથી દુઃખ ભોગવતો ભોગવતો એક ક્ષણ પણ શાંતિને એને શાંતિ મળી નથી, ભોગવી નથી શાંતિને એક ક્ષણ પણ. હવે એવો એક નિર્ણય કરે કે મારે મારી શાંતિ જોઈએ, મારે શાંતિ નથી જોતી, એવી શાંતિની ભાવનામાં આવે, અશાંતિથી થાકેલો હોય, એ ખળભળાટથી થાકેલો હોય આકુલતાથી, તો એ સ્વરૂપની જિજ્ઞાસામાં આવે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાની જિજ્ઞાસા બંને સાથે થાય તો સ્વરૂપની ખોજ કરે. જ્યાં શાંતિ અનંત રહેલી છે એવા સ્વરૂપની ખોજ કરે, શોધ કરે. અને એ શોધ કરવા માટે એને ભેદ જ્ઞાનનો મુખ્ય ઉપાય છે. જે કોઈ પદ્ધતિ છે એ ભેદ જ્ઞાનની છે. અવલોકન છે એ ભેદ જ્ઞાનની આગળનું સ્ટેજ છે. ત્યાંથી ભેદ જ્ઞાન શરૂ થાય છે પ્રયોગાત્મકપણે. નહીંતર ભેદ જ્ઞાનનું શાસ્ત્ર વાંચીને જીવ વિકલ્પ કરે છે પણ પ્રયોગ નથી કરતો. ખાસ કરીને દિગંબર સંપ્રદાયના જે આચાર્યો મુનિઓ જ્ઞાનીઓએ જે શાસ્ત્રો છે એમાં ભેદ જ્ઞાનનો વિષય પ્રસિદ્ધ છે. એનો અભ્યાસ પણ કોઈ કોઈ જીવો કરે છે પણ એનો વિચાર માત્ર કરે છે કે પરદ્રવ્યોથી હું જુદો છું, શરીરથી હું જુદો છું, સંયોગોથી હું જુદો છું, કુટુંબ પરિવારને બધાથી આખી જગતથી હું જુદો છું, રાગથી પણ હું જુદો છું એમ વિચાર કરે છે. એ ભેદ જ્ઞાન નથી. એવો જે વિચાર કરે છે એ કાંઈ ભેદ જ્ઞાન નથી. હા, એ એક વાત સમજમાં આવી છે. ઓઘે ઓઘે એનું રટણ કરે છે અને ઓઘ સંજ્ઞાનો ત્યાગ કરતો નથી, છોડતો નથી ઓઘ સંજ્ઞાને. ઓઘ સંજ્ઞાને તો અવલોકનમાં આવે, પ્રયોગમાં આવે ત્યારે છૂટવાનું બને, ત્યાં સુધી ન બને. અને એ જ એની એકમાત્ર પદ્ધતિ છે. જ્યાં સુધી પદ્ધતિને લાગે વળગે છે, કામની રીતને સંબંધ છે, ત્યાં સુધી આ એક જ રીત છે. ખરેખર બીજી રીત નથી કોઈ પાસે. એટલે આ રીતને નહીં જાણીને જીવ બીજી બધી ઘણી રીત કરે છે. શાસ્ત્ર વાંચે, સાંભળે, વિચારે, લખે, ચર્ચા કરે અને એ સિવાય પણ પૂજા ભક્તિ અને અનેક પ્રકારના બીજા બાહ્ય કાર્યો પણ કરે. પણ આ રીત, જે રીત કરવાની છે એ રીત કરતો નથી ને એ સિવાયની બીજી રીત બધી કરે છે. એને અને સંતોષ પણ કંઈક પકડે છે કે ચાલો મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, એથી કાંઈ એ તો કોઈ રીત છે નહીં. જે રીતે કામ થતું નથી એ રીતે કામ કરવા માંગે તો બીજી રીતે તો કામ થવાનું નથી. આ તો વિજ્ઞાન છે. શેરો શેરાની રીતે જ થાય. એમાં ઘીમાં લોટને શેકવો પડે, એમાં પાણીના પાણીમાં લોટને શેકાય નહીં, કોરો લોટ પણ શેકાય નહીં, શેક્યા વગર પાણી ભેળવાય નહીં. જે રીતે થતું હોય એ રીતે જ કામ તો થાય, બીજી રીતે વિજ્ઞાનમાં તો કામ થતું નથી. અચ્છા, જ્યારે પોતાને એકત્વ થાય અને દુઃખ થાય, માયનો તો એમ પ્રશ્ન છે કે દુઃખની જ ખબર નથી પડતી. જ્યારે ઘરે પ્રસંગ હોય છે ત્યારે એવી હોંશો ચડે, હોંશ ચડે છે. સંયોગમાં સંયોગમાં વૃદ્ધિ થાય, પૈસા વધે, કુટુંબ વધે, ત્યારે રસ ચડે, હોંશ ચડે. હવે એ વખતે જીવને દુઃખ વર્તે છે પણ એ તો દુઃખ તો દુઃખ લાગતો નથી. અનુકૂળતાના રસમાં દુઃખ લાગતું નથી. પ્રતિકૂળતા જ્યાં એની કલ્પના પ્રમાણે પ્રતિકૂળતા છે, ખરેખર નથી પણ એની કલ્પના પ્રમાણે પ્રતિકૂળતા છે, એને માટે ખરેખર છે, ત્યારે એને દુઃખ લાગે છે. એટલો જ સુખ દુઃખનો ટૂંકો હિસાબ ગણે છે પણ ખરેખર તો બે અવસ્થામાં દુઃખી છે જીવ. એ ક્યારે ખબર પડે? કે એનું અવલોકન હોય ત્યારે ખબર પડે, નહીતર ખબર ન પડે. પહેલેથી ચેતી જાય, પહેલેથી ચેતી જાય કે આ એક પ્રસંગ આવી રહ્યો છે. આપણે ઉલઝીને રસ લઈને અંદર ડૂબવું નથી તો પહેલેથી ચેતી જાય. તો પછી બરાબર એ વખતના પરિણામ પરિસ્થિતિ વખતે ઉદય વખતે જાગૃતિ આવી જાય. પણ અહીંયા એમ કહેવું છે કે ઘણા કાળના બોધે જે વાત સમજાય છે, એટલે કે ભેદ જ્ઞાનના પ્રયોગથી જ્યારે એ વાત ઘણા પ્રયોગની ઘણી પ્રેક્ટિસ થઈ ગઈ હોય ત્યારે એને એ વાત સમજાય છે, ત્યારે એનું મન વશ વર્તે છે. એટલું ભેદ જ્ઞાનનું કાર્ય થઈ ગયું કે એને બીજો પદાર્થ જ્ઞાનમાં જણાતા એ વખતે એની ઉપાધિને એ ધારણ કરતો નથી. જ્ઞાનમાં બીજો પદાર્થ આવે છે ખરો, પ્રતિબિંબિત થાય છે, કેમ કે એ તો અનિવાર્ય વસ્તુ છે. બીજા પદાર્થને જ્ઞાનમાં ઝળકવું એ અનિવાર્ય છે, પણ પોતે મન દેતો નથી, પોતે ઉપાધિમાં એની લિંગ ગ્રહણ કરતો નથી અને પોતે પોતાના જ્ઞાન ભાવમાં રહે છે. જ્ઞાન જ્ઞાન ભાવમાં રહે છે, જ્ઞાન જ્ઞેય ભાવમાં નથી જતું, તો એનું મન વશ વર્તે છે અવશ્ય. હા, ચંચળતા તો ઘટે જ છે, પણ એને પોતાને સાવધાની ગણે છે, જાગૃતિ ગણે છે અન્ય જ્ઞેયના કાળે પણ, અને વર્તે છે એ વાત નિશ્ચયરૂપ છે. એ ચોક્કસ પરિસ્થિતિ છે, એ કોઈ અનુમાન કરીને કલ્પના કરીને તમને કહેતા નથી કે આવી રીતે વેદજ્ઞાન કરશો તો તમારું મન વશમાં આવી જશે, એવું અમારું અનુમાન નથી. નિશ્ચય છે એ વાત, વર્તે છે એ વાત ચોક્કસ છે. એટલે ઉત્તર દેનાર એ પરિસ્થિતિમાંથી પસાર થઈને વાત કરે છે કે આ વાત બરાબર છે, અમારી અનુભવેલી આ વાત છે. અથવા મન ત્યાં ન વર્તતું હોય, એટલે જ્ઞેયમાં ન વર્તતું હોય, તો પણ તે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે એમ લેવું. એ મનવશ થવાનો ઉત્તર ઉપર લેખો છે, તે સર્વથી મુખ્ય એવો લેખો છે. એટલે એ એ વાતનો જે કાંઈ ઉત્તર દેવો જોઈએ એ મુખ્ય ઉત્તર છે. જે વાક્ય લખવામાં આવ્યા છે તે ઘણા પ્રકારે, બીજા પણ વાક્યો એમણે લખ્યા હશે, એ ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. ન વર્તતું હોય એટલે શું છે કે એ નાસ્તિનું પડખું ન લઈએ તો, નાસ્તિનું મન ત્યાં નથી વર્તતું, મન બીજા પદાર્થમાં ઉપાધિમાં નથી વર્તતું, આત્મસ્વરૂપ એટલે એક અસ્થિનું પડખું લીધું. લગભગ એક અર્થમાં વપરાય છે, કોઈ વખત ભિન્ન ભિન્ન અર્થમાં વપરાય છે, કોઈ વખત ચિત્ત છે અને ચિત્ત સ્વભાવ તરીકે પણ એનો શબ્દ પ્રયોગ છે. ચિત્ત સ્વભાવ આય ભાવ આય, ત્યાં ત્રિકાળી જ્ઞાન સ્વભાવ લેવો છે, ત્યાં આ મન નથી, ભાવ મન નથી લેવો. શું પણ કોઈ વખત એમ લખે કે અમારું ચિત્ત ક્યાંય લાગતું નથી, બાજતું નથી, તો અમારું મન બાજતું નથી એમ કહેવું છે. એટલે ક્યાં શું વાત ચાલે છે એના ઉપર અર્થ લેવો. અહીં સુધી કાલે ઊંચાઈ ગયું છે. બીજો પેરેગ્રાફ, મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યપાન વિદ્યમાન વર્તે છે. જે ધર્માત્માનું શરીર અને શરીરની ક્રિયા, વર્તતી ક્રિયા જે જોવામાં આવે છે વિદ્યમાનપણે, એના બે કારણ છે. એક કારણ તો પૂર્વકર્મ ભોગવવાને અર્થે, એ જે કાંઈ એમની દૈહિક પ્રવૃત્તિ છે એ પૂર્વકર્મનો હિસાબ કિતાબ પૂરો કરવા માટેની છે. એટલે એમનો દેહ પૂર્વકર્મને પોતાના અપરાધે કરીને બાંધેલા એવા જે પૂર્વકર્મ, એ પૂર્વકર્મને ભોગવી લેવા માટે એમનો દેહ છે. એ એમને નવા બાંધવા માટે દેહ નથી એમ કહેવું છે, જૂના પૂરા કરવા માટે દેહ છે. એ દ્રવ્યકર્મના પડખેથી એ વાત છે. ભાવના પડખેથી વાત એ છે કે જ્યાં સુધી જે ભાવે જે કર્મ બાંધ્યું હોય તે કર્મ ઉદયમાં ભોગવાઈને નિવૃત્ત ન થાય ત્યાં સુધી તે ભાવ કરવાની યોગ્યતા આ જીવે છોડી નથી. સ્થિતિ પડે છે ને, એ સ્થિતિનો અર્થ શું, જેમ કે મિથ્યાત્મની સ્થિતિ બહુ પડે છે. ચિત્રકોડા કોડની સૌથી વધારે સ્થિતિ મિથ્યાત્મ કર્મની છે, પ્રકૃતિની. તો જીવે જે ભાવે મિથ્યાત્મ કર્મ બાંધ્યું, એ કર્મના પરમાણુ ઉદય આવીને નિર્જરી ન જાય ત્યાં સુધી મિથ્યાત્મ એનું મીઠું ન હોય, શું એવું નથી કે કર્મ સત્તામાં રહી જાય ને જીવ સમ્યક દ્રષ્ટિ થઈ જાય, મિથ્યાત્મ કર્મને સત્તામાં રાખી દે, શું એનો ઉદય થઈને એનો અભાવ કરી નાખે છે, નિર્જરી જાય છે ત્યારે, એમ ભાવે પણ નિર્જરા થઈ જાય છે એને એવી રીતે કરી નાખે છે. એટલે જ્ઞાની છે એ હિસાબ સાફ કરે છે એનો, આ રીતે જે જે તે પ્રકારના કર્મ છે એનો હિસાબ સાફ કરે છે. નહીંતર જ્યાં સુધી સત્તામાં છે ત્યાં સુધી, માનો કે ઉપશમ કર્યા હોય ને એવી રીતે સત્તામાં ગયા હોય તો પણ યોગ્યતા ચાલુ રહી જાય છે, પરિણામ ચાલુ નથી રહેતા તો યોગ્યતા ચાલુ રહી જાય છે. ઉપશમ છે, ક્ષોભશમ છે, એને પણ કેટલીક પ્રકૃતિ સત્તામાં જાય છે તો એને મિથ્યાત્વ થવાનો અવકાશ છે, એ યોગ્યતા હજી રાખી છે એને, એને ક્ષાયિકમાં આવવું રહ્યું. નહીતર જ્યાં સુધી ક્ષોભશમ છે ત્યાં સુધી માથે લટકતી તલવાર છે, જોખમ છે, એવી યોગ્યતા એની રહી જાય છે. ઉદયમાન ભાવ ભલે ન હોય તો અહીંયા જેમ સત્તામાં છે એમ યોગ્યતા પણ સત્તામાં રહી જાય છે. એની સત્તામાં એ કર્મ છે, એની સત્તામાં યોગ્યતા છે. દ્રવ્ય કર્મની સત્તામાં કર્મ છે, આત્માના ભાવમાં એની યોગ્યતા રહેલી છે, એ વાત નિશ્ચિત છે. સમ્યક દર્શન કરવાનો તો એનો સ્વભાવ જ છે, એ તો એનો સ્વભાવ છે, પણ એનાથી એનો ભય ક્યાં રાખવાનો છે? એનો ભય રાખવાની થોડી જરૂર છે. જે જીવને નુકસાન કરે છે, દુઃખદાયક છે, માણસ કહે છે ને ભાઈ સર્પ છે ને એ ઘરમાં ગરેલો છે, ઘરમાં દર પડી પાડી દીધો મેં અને એમાં રહેતો હોય, કોઈ વાર તમે જોઈ ગયા ત્યારે ઘરમાં સર્પ ફરે છે, એ ભાગીને પાછો દરમાં ગરી ગયો, તમે ગોતો મળતો નથી, ગોતતા ગોતતા દર જડ્યું, ઘણું ઠીક આ તો દરમાં ગયો છે એટલે જડતો નથી, દેખાતો નથી, તો ભય તો છે એનો છે ને, દરમાં છે એટલે વાંધો નથી એમ કોઈ રહેશે? સર્પ દરમાં છે એટલે વાંધો નથી આપણે એમ કરીને કોઈ હોઈ જાય તો કઈ યોગ્ય નથી. એવી રીતે નિર્ભય થવું તે યોગ્ય નથી. એમ કર્મ સત્તામાં છે ને અમારે ક્યાં ઉદયમાં આવ્યા છે આજે? પણ કર્મ સત્તામાં છે અને ઉદયમાં નથી આવ્યા, પણ તારી યોગ્યતા ઊભી છે એનો અર્થ બીજી બાજુ એમ થાય છે, યોગ્યતાને તું ટાળ, નિર્જરા અધિકારમાં એ વિષય લીધો છે કે બુદ્ધિપૂર્વકના અને અબુદ્ધિપૂર્વકના બંને પ્રકારના વિભાવોને ટાળવા માટે સ્વશક્તિ નિજ શક્તિને સ્પર્શવું, સ્વશક્તિ સ્પર્શન, અધિકારમાં નથી પણ પુણ્ય પાપ અધિકારમાં છે. 116 નંબર છે, 110 છે, બે માંથી એક કળશ, પણ એ બહુ સરસ લીધું છે રાજમલજી. અહીંયા કહે છે કે મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે. એક તો પૂર્વ પ્રારબ્ધ એટલે પૂર્વકર્મ ભોગવવાને અર્થે, અને બીજો જીવોના કલ્યાણને અર્થે. ઠીક છે, બહુ સારું પડખું લીધું છે. એક તો જીવોના કલ્યાણમાં એમની પ્રવૃત્તિ નિમિત્ત પડે છે, એમની મુખમુદ્રાથી માંડીને, મૌન મુખમુદ્રાથી માંડીને એમના વાણી આદિનો જે કાંઈ વ્યવહાર છે, જે કાંઈ પ્રવૃત્તિ છે, એ બધી બીજા જીવોને કલ્યાણમાં નિમિત્ત પડે છે. એટલે મહાત્માનો દેહ જે વિદ્યમાન વર્તો, આપણે શું કરીએ છીએ જન્મ જયંતિ હોય ત્યારે, કે આપ તો શાશ્વત છે, આપનો આત્મા તો શાશ્વત છે, એ તો આપને અનુભવ ગોચર છે, પણ આપનો દેહ પણ દીર્ઘકાળ સુધી દીર્ઘાયુ પણ રહે એમ ઈચ્છે છે, એવી ભાવના ભાવે છે ને? તો એવી જે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવે છે એની પાછળ શું છે કે બીજાના કલ્યાણને અર્થે છે, માટે એમને જરૂર નથી દેહની, લાંબુ આયુષ્ય ભોગવવાની એમને કોઈ જરૂર નથી, એ તો જે આયુષ લઈને આવ્યા છે એટલા આયુષમાં એ હિસાબ કિતાબ જેટલા થાય એટલા કરી લેશે પોતાની શક્તિ પ્રમાણે, અને આયુષનો હિસાબ કિતાબ પૂરો થઈ જશે. એમને કોઈ વધારે આયુષ હોય તો સારું, એવું કંઈક નાનીને હોતું નથી, એટલે એમને જરૂર નથી. જરૂર તો એના નિમિત્તે જ એને કલ્યાણ થાય એને છે, એમ છે ખરેખર. હા, એ મોક્ષને જેવો ભાવ આવે છે કે ધર્માત્માનો દેહ પણ વિદ્યમાન રહે તો અમને લાભનું નિમિત્ત છે એમ સમજીને એ સમર્પણ રાખે છે એમના પ્રત્યે. સીધી જ વાત છે, જે કલ્યાણનું નિમિત્ત છે એની ઉપેક્ષા કરો એટલે એમાં કલ્યાણની ઉપેક્ષા. તો ઉપર કહ્યું ને કે જો ઉપરનો જે પત્ર છે એમાં છેલ્લો પેરેગ્રાફ, રૂડા પ્રકારે મન વર્તે એમ વર્તો, વિયોગ છે એમ, કોનો? સત્સંગનો વિયોગ છે, સત્પુરુષનો વિયોગ છે, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે. એ વાર્તા સત્ય છે, એ વાત તમારી સાચી છે, પણ તમારા માટે બીજી વાત છે એમ લખે. તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિશે ચિત્ત વર્તે છે, ક્ષેત્રથી સમીપ ન હોય તો ભાવથી સમીપ જાય છે, તો કલ્યાણ છે એમ. એ રીતે એટલે એમાં કલ્યાણનો સીધો સંબંધ છે. તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે, જ્ઞાની તો એ બંનેમાં પૂર્વકર્મના ઉદયમાં પણ ઉદાસ છે અને બીજાનું કલ્યાણ થાય એમાં પણ ઉદાસ છે. કેમ કે બે ઉદય છે અને એક જ ખાતાની રકમ છે, શું એમાં ઉદાસપણે ઉદય આવેલી વર્તના એ વર્તે છે. બીજાને એમ લાગે કે શાસનના કામ કરે છે, ગુરુદેવ પ્રવચન આપે છે, શાસન ચલાવે છે, કેટલું શાસન ફાયલું ફીલું, અંદરમાં કાંઈ લેવા કે દેવા, અડે કે આપણે, એટલા છેટા રહ્યા હોય છે એ પોતે જ જાણતા હોય છે. ચોક્કસ રાખે છે, પોતે તો ખૂબ ભાવના ભાવી છે. શ્રીમદજીએ તો આટલી ઉત્કૃષ્ટ દશા છે તો એ ભાવના ભાવી છે. સુગાનીજી ને આંસુ પડતા હતા, અનુકૂળતા સંયોગોની નહોતી તો આંસુ પડતા હતા, નાની હતા કે નહીં. ભાવના ભાવે છે, ચોક્કસ ભાવે છે. તથાપિ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી પ્રવર્તના એ વર્તે છે એમ જાણીએ છીએ. બહુ બે લીટીમાં બહુ સારી વાત લીધી છે. જ્ઞાનીનો દેહ વિદ્યમાન છે, વિદ્યમાન વર્તે છે એમ જોવે છે, તો એના બે પડખાં છે. એક પૂર્વકર્મનો હિસાબ પૂરો કરવો, બીજું બીજા જીવોને કલ્યાણમાં નિમિત્ત થાય છે.
પૂર્વકર્મનો હિસાબ કેવી રીતે કરવો?
વિનર્ય છે એટલે એમાં તન્મય થતા નથી એટલે ખરી જાય છે, નવો બંધ નથી. બીજાને ઉદય તો બધાને આવે છે, પણ બીજા છે એની અંદર તન્મય થાય છે, ઓતપ્રોત થાય છે, ઉદયને આત્મસાત કરે છે, એટલે નવા કર્મ બાંધે છે, ખરે છે એથી જાજા બાંધે છે, અને નિર્જરી જાય છે. જે અલ્પ માત્રામાં બંધાય છે એ તો નગણ્ય છે, એટલા બધા અલ્પ છે કે કોઈ ગણના કરવાની જરૂર નથી. નાની બંનેમાં ઉદાસ છે, કારણ કે બંને ઉદય છે ને, એટલે એમાં પણ એ ઉદાસ છે, અંતરથી ઉદાસ છે. હા, એ પણ ઉદય છે. તો બીજી શું છે? એ અનુદય થોડો છે કે એ પણ ઉદય છે, પણ બેમાં ફેર દેખાય. બીજા જીવનનું કલ્યાણ હોય ત્યાં જ્ઞાની થોડો રસ લેતા હોય એવું દેખાય, પણ અંતરથી ઉદાસ છે, એ રાખીને વાત છે. બીજાની જેમ ઉલજીને પડે છે એવું થતું નથી, નાનીને એવું થતું નથી. આ જ્ઞાન ધ્યાનનો સમય પૂરતા પ્રમાણમાં રાખીને કરે છે, અવસ્થા તો અંદર ઉપયોગ રહેતો નથી, તો જે બાહ્ય પ્રવૃત્તિ કરે છે એમાં પણ ખરેખર એ વખતે પોતાનો સ્વાધ્યાય તો કરે છે, પણ સાથે સાથે બીજા જીવોને નિમિત્ત પડે છે. એટલી વાત છે, એક સાથે ડબલ કામ થાય છે. બરાબર, એમાં એવું છે કે તો વધુમાં વધુ એટલી પડે છે, એટલી જ પડે એવું કાંઈ નથી. વધુમાં વધુ મુખ્યાત્વ કર્મની પ્રકૃતિ, બીજાની તો ઓછી છે, બીજા કર્મોની આપ આની વધુમાં વધુ પડે કોઈ તીવ્ર મુખ્યાત્વને કારણે. પણ એ તો પછી ટૂંકાઈ પણ છે, સત્તામાં ને સત્તામાં સ્થિતિ ટૂંકાય છે. જો જીવ પોતાના સ્વભાવની સમીપ જવાના પરિણામ કરે તો એ ઉદયમાં આવ્યા પહેલાં એની સ્થિતિ ટૂંકાઈ જઈને ઉદયમાં આવે છે, અને કોઈ ઉદીર્ણ પણ કરે છે કે નહીં. સત્તામાં ને સત્તામાં કર્મ હોય ત્યારે એની સ્થિતિ વધે પણ ખરી અને ઘટે પણ ખરી. ઉત્કર્ષણ ને અપકર્ષણ કહે છે, પ્રકૃતિ બદલે એને સંક્રમણ કહે છે. જ્ઞાનાવરણી દર્શનાવરણી નહીં થાય, શુભ અશુભ નહીં થાય, અશુભ શુભ નહીં થાય, પુણ્ય પાપ નહીં થાય, પાપ તો એને સંક્રમણ કહે છે. વધે એની સ્થિતિ તો એને ઉત્કર્ષણ કહે છે, ઘટે તો એને અપકર્ષણ કહે છે. હા, એની સ્થિતિ ઘટે, પરિણામ પોતાના ઉજ્જવળ પરિણામ થાય, વિશુદ્ધ પરિણામ થાય તો સ્થિતિ ઘટે છે. અથવા જે રસે જે કર્મ બાંધ્યું છે એથી વિરુદ્ધ રસે પોતાના પરિણામ થાય, એટલે પેલા અનુભાગમાં અને સ્થિતિમાં ફેર પડે, પીડ્યા પીડ્યા તો એના અનુભાગ સ્થિતિમાં ફેર પડે સત્તામાં ને સત્તામાં. સતનો સીધો વિરોધ કરવા જતાં વધુમાં વધુ મિથ્યાત્વમાં અનુબંધ થઈ શકે છે. એટલે તો કહ્યું ને, ભાઈ બીજા બધા પાપ તો ઠીક છે, આ પાપ કરવા જેવું નથી. દેવ શાસ્ત્ર ને સત્પુરુષની વિરાજ ના થાય એવું સીધું આડકતરે કરતું કરાવવું અનુબંધવું ક્યાંય પણ દસ ગાવ દૂર રહેવું, પણ એ ચક્કરમાં ક્યાંય આવવું નહીં. એ એટલા માટે લેવામાં આવે છે કે મિથ્યાત્વની પ્રકૃતિને વધારે મજબૂત કરી નાખે છે. ધ્યાન, જપ, તપ, કોઈ પણ ધાર્મિક ક્રિયા માત્ર, એ સર્વ થકી એવી કોઈ પણ વાત જે છે, એ અમે જણાવેલું કોઈ વાક્ય એ વિષયમાં, જ્ઞાન સંબંધમાં, ધ્યાન સંબંધમાં, જપ સંબંધમાં, તપ સંબંધમાં, કોઈ ક્રિયા સંબંધમાં અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમફળનું કારણ ધારતા હોતો, શું એ સંબંધમાં અમે જે ખુલાસો કરીએ છીએ, અમે જે કાંઈ તમને કહેવા માગીએ છીએ, એ અમારું વચન પરમફળનું કારણ જો તમે ધારતા હોતો, તમને એવો નિશ્ચય હોય તો, ધારતા હોતો એમની નિશ્ચયપણે ધારતા હોય તો, એટલે દ્રઢપણે તમે એવું ધારતા હોય તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા અને શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો. નિશ્ચયપણે એનો અર્થ શું કે વિચારતા 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 વળી પાછું ગોથું તમે ખાઈ જાઓ. આ તો સત્પુરુષના વચનમાં કેટલી દ્રઢ શ્રદ્ધા હોય એ સંબંધીના વચનો છે. ધ્યાન દેવા જેવી વાત છે. તમે પરમ ફળનું કારણ ધારતા હો, નિશ્ચયપણે ધારતા હો, એટલે પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા અને શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો. કે પોતે જ્ઞાની આમ કહે છે, પણ એમ કરવા જતા લોકોમાં આમ થશે એનું શું, એવી તમારી બુદ્ધિ ન જતી હોય તો. અથવા જ્ઞાનીએ કહ્યું છે પણ શાસ્ત્રમાં એનો આધાર મળે છે કે નહીં, એમ શાસ્ત્ર સંજ્ઞા ઉપર તમે ન જતા હો તો. પાછળથી સામે ને સામે તો કદાચ તમને વિકલ્પ નહીં આવે આવા સાંભળતી વખતે, પણ પાછળથી તમારા પરિણામની નિષ્ફળતા નહીં હોય, અંદર પોલ હશે અથવા એવા સુદૃઢ પરિણામ નહીં હોય, નબળા પરિણામ હશે, તો કાં તમારો વિચાર લોકસંજ્ઞા ઉપર, લોકો ઉપર જશે કે જ્ઞાની કહે છે પણ એમ કરવા જતાં લોકોમાં આમ થાય તો, લોકોને આમ થાય તો, લોકોનું આમ થાય તો, સમાજમાં આમ થશે તો, કાં કહે છે એ પ્રમાણે શાસ્ત્રમાં છે કે નહીં, શાસ્ત્રનો આધાર મળે છે કે નહીં, એવી શાસ્ત્ર સંજ્ઞા. આ શબ્દ પહેલો વહેલો વાપર્યો છે, શાસ્ત્ર સંજ્ઞા એમણે, લોક સંજ્ઞા અને શાસ્ત્ર સંજ્ઞા ઉપર તમારી બુદ્ધિ ન જતી હોય તો, અને કદાચ જાય તો તે ભ્રાંતિ વળી વડે ગઈ છે એમ ધારતા હો તો, કેટલા ઊંડા વિતરા છે એ પરિણામને એનાલિસિસ કરી નાખ્યું છે, પૃથક્કરણ કરી નાખ્યું છે પરિણામનું. શું કે કદાચ હું એવી બુદ્ધિ એવો પરિણામ જાય તો પણ મને ભ્રાંતિ થઈ માટે એમ ગયું, મારી ભ્રાંતિ છે, પાછા વળી જતા હો તો તમે એમ. એક તો તમારા પરિણામ શિથિલ હોઈને જાય, અને જાય તો પાછા જો પાછા વળતા હોય તો, કેટલા તો લીધા છે, ઘણી શક્તિ છે, તર્ક શક્તિ કરતા કે પરિણામને ના ઉપરનું અવલોકન ઘણું બારીક છે, એકદમ માઇન્યોટ ઓબ્ઝર્વેશન છે કે એક પરિણામ થાય તો કેટલી બાજુ એને ધ્રુજારી થાય, એ ધ્રુજે તો કેટલી 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 બાજુ ધ્રુજે, અને એ જે જે બાજુ ધ્રુજે એનું અર્થઘટન શું, કેટલું બધું અવલોકન છે જેનું, બહુ બારીક અવલોકન છે. ભાવો ઉપરનો જે અભ્યાસ છે અસાધારણ છે. હા, એ બધા કરતા, તમે ધ્યાન કરતા હો, તમે જપ કરતા હો, તમે તપ કરતા હો, તમે દાન કરતા હો, તમે યાત્રા કરતા હો, પૂજા કરતા હો, સ્વાધ્યાય કરતા હો, કાંઈ પણ જે ક્રિયા કરતા હો એ બધા કરતા. અમે કોઈ વાક્ય તમને એમ કહી દઈએ આમ નહીં ને આમ છે, અને એનું ફળ તમને એમ લાગતું હોય કે આ પરમ ફળનું કારણ છે, મારા મોક્ષનું કારણ છે, મારા સમ્યક દર્શનનું નહીં, મારા મોક્ષનું, પરમ ફળ તો મોક્ષ જ છે ને, મારા મોક્ષનું કારણ છે એમ જો તમને લાગ્યું હોય, લાગ્યું હોય એમ નહીં, નિશ્ચય એમ હોય, ફેરફાર નહીં. શું અમે એકબીજી ચર્ચા કરતા હતા, ગુરુદેવ એમ કે ખરે બપોરે 12 વાગે ધૂમ ધડકો વૈશાખ મહિનાનો, એમ કે આ સૂર્ય નથી હો, ચંદ્ર છે. પછી પૂછીએ કે તેવડ છે આ પાડવાની, શું આ અમારી ચર્ચાનો વિષય, શું આટલી તૈયારી હોવી જોઈએ. ચર્ચા ઘણી થતી, એવી ચર્ચા બહુ થતી, ગુરુદેવ ગયા પછી પરિસ્થિતિ ઘણી ફેરફાર થઈ ગઈ, પણ કોઈ વાતમાં શંકા ના પડે, ક્યાંય શંકા ના પડવી જોઈએ. એટલે એટલે અહીંયા એમ કે છે શ્રીમદ કે તું એમ વિચારજે કે તને શું થયું છે, તું તારો વિચાર કરજે કે તને શું થઈ ગયું છે, એનો વિચાર કરજે. એટલે એમ કે છે કે જો એવો તને વિકલ્પ થાય તો ભ્રાંતિ વડે એમ થઈ ગયું છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરે ધીરજ વડે વિચારવા ધારતા હો તો, એવું જે અમારું વચન કદાચ તમને ન બેસતું હોય તો. શું કોઈ વાત જ્ઞાનીની એવી હોય કે સીધી બુદ્ધિમાં બેસે જ નહીં, અથડાય બુદ્ધિ એની આરે, આ વાત બુદ્ધિમાં બેસતી નથી, ત્યારે મુમુક્ષુએ શું કરવું આ પ્રશ્ન ઊભો થાય છે. એને અર્પણતા જોઈએ કે કાંઈક મારી બુદ્ધિ મારી સમજણ ટૂંકી પડે છે, બસ આત્મા એને સમજવું જોઈએ. એટલે એ સમજવાના પ્રયત્નમાં ધીરજથી, એ વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે, સાધારણ ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. તમારી જો આટલી તૈયારી હોય તો લખવાની ઈચ્છા થાય છે. લખીએ એક વાક્ય તમને, પણ તમારી આટલી તૈયારી હોય તો, નહીતર અમારે હોનાની જાળ પાણીમાં નાખવાની જરૂર નથી. તમારી તૈયારી છે? પત્ર આખો બહુ સરસ છે. અપૂર્વ ભક્તિ શબ્દ લીધો છે. અવશ્ય આ જેવી પ્રથમમાં પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી છે. આઠમા અવશ્ય આ જેવી પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે. સત્સંગ ઉપાસવા યોગ્ય છે, એમને સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. એ વાત એમણે આગળ પણ કરી છે. લલ્લુજીનો જે 375મો પત્ર છે એમાં એક વાત એમણે એ કરી છે. 332મા પાને જે બીજો પેરેગ્રાફ છે એમાં એ વાત કરી છે. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છવો અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું એટલે નુકસાન વિચારવું એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરી ને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. બહુ બહુ કરીને વિચારવા જેવી છે એમ નથી કીધું, બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. હા, એમાં દેહ ત્યાગ કરવાનો પ્રસંગ જો પણ સત્સંગને ગૌણ ન કરવો, પણ અહીંયા એમને એક વાત એ લીધી છે કે અમને ભૂતકાળ યાદ આવે છે એમાં છે. હા, યથા પ્રારબ્ધે સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિ યોગે વિષમતા આવતી નથી છે એમ જ, પણ યાદ નતું ક્યાં થાય. કંટાળો અત્યંત આવી જતા છતાં ઉપશમનું સમાધિનું તથા રૂપરેવું થાય છે, તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્તા કરે છે. પોતાને સત્સંગનું અત્યંત મહાત્મ્ય પૂર્વભવે વેદન કર્યું છે, પૂર્વભવે વિચાર્યું છે એમ નથી લીધું. સત્સંગનું અત્યંત મહાત્મ્ય પૂર્વભવે વેદન કર્યું છે તે ફરી ફરીને સ્મૃતિ રૂપે થાય છે, અને નિરંતર અભંગપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે. આટલી વાત એમને આત્મ સાક્ષાત્કાર જે લખ્યો છે એનું કારણ આ છે કે પોતાને પૂર્વભવથી આ વિષયનું રહસ્ય અનુભવ ગોચર થઈ ગયું છે, અને એ એમને સ્મૃતિમાં આવે છે એટલે મુમુક્ષુને એ વારંવાર એ બાજુ ખેંચે છે, દોરે છે.
ગુરુદેવ રવિન્દ્રની મહાન છે
એનો મુખ્ય વ્યવહાર જ એ સત્સંગમાં જાય, એ જ એનો મુખ્ય વ્યવહાર. સત્પુરુષની સમીપ જાય એ જ એનો વ્યવહાર, અને આત્મપ્રાપ્તિની ભાવનાને જિજ્ઞાસા થાય એ જ એનો વ્યવહાર. કેમ કે સમ્યક દર્શન થયા પછી તો અવિરતી છે, હજી તો આ તો સમ્યક દર્શન પહેલા તો એ પ્રશ્ન જ ક્યાં વિચારવાનો રહે છે? ના, એ પ્રશ્ન જ નથી, પ્રશ્ન નથી. એ તો શું, વ્યવહાર તો કશાય મંદ હતા ને, વ્યવહાર લોકો કહે છે તો કશાય મંદ કારણ, મંદ કશાય કારણ, અને ધર્મ કશાયનો અભાવ એનું કાર્ય એમ નથી. કેમ કે અનંત વાર મંદ કશાય થયો છે. એ જ એનો વ્યવહાર, એનો એનો પૂરેપૂરો એ વ્યવહાર, સંપૂર્ણ વ્યવહાર થઈ ગયો. સર્વાર્પણ બુદ્ધિએ સત્પુરુષના ચરણમાં રહેવું એ એનો સર્વોત્કૃષ્ટ વ્યવહાર છે. એટલે પછી બીજા વ્યવહારની કોઈ જરૂર, બસ એક ઘોડા પર સવાર થઈ જાય એટલે બેડો પાર છે. એ તો કહ્યું નહીં ગુરુદેવ, બેડો વળગીને રહે તો બેડો બેડો પાર થાય, શું કરવા જોઈએ? પોતાને માટે ન બોલ્યા, પોતાને માટે ન બોલ્યા, પણ બીજી બેનશ્રી માટે કેમ બોલ્યા? પોતાને માટે બોલે તો અનર્થ થાય, કોઈ અનર્થ કરે. જે વાત આવી ત્યારે, પ્રસંગ આવ્યો ત્યારે બરાબર એમણે એ વાત કરી. એ તો કલ્યાણ માટે જ એમનો, એમની સર્વ વર્તના જીવોના કલ્યાણ માટે છે. એકસો 143 કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. તો આગળ કહી ગયા ને, એક સત્પુરુષને શોધો, બીજું કાંઈ શોધમાં એક સત્પુરુષને શોધ, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજે. જામીનગીરી આપી છે, જામીન થયા છે મોક્ષના, તમારા મોક્ષના એ પોતે જામીન થવા તૈયાર થયા છે. આ જમાનામાં કોઈ જામીન નથી થતો, થાય જામીન થાય છે પોતે, મોક્ષ ન મળે તો મારી પાસે તારો મોક્ષ રિઝર્વ. એક સત્પુરુષને શોધતું, બીજું રવા દે, બીજું કાંઈ કરમાતું. ઘણું ધ્યાન ખેંચ્યું છે, અસાધારણ રીતે ધ્યાન ખેંચ્યું છે. એટલે આટલી જો તમારી તૈયારી હોય તો લખવાની ઈચ્છા થાય છે, હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાની લખવું અગત્ય જેવું લાગે છે. તમારો સત્પુરુષના વિષયમાં, સત્પુરુષના વચનના વિષયમાં તમારો નિશ્ચય, તમારો નિર્ણય કેટલો દ્રઢ છે તે વિશે આથી વધારે લખવું, આથી વિશેષપણે લખવું અગત્ય જેવું લાગે છે. એમને આના ઉપર હજી ઘણું વજન છે એમ કહે છે. તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી, લાંબુ લાંબુ લખીએ એટલો અમારા ચિત્તમાં અવકાશ નથી, પાછો વળી જાય છે, ઉપયોગ પાછો વળી જાય છે. એટલે જે લખ્યું તે પ્રબળપણે માનશો, એમાં ઘણું બળ છે, અમારું ઘણું વજન છે એમ તમે માનશો. હા, પોતાને ઓછો પડે છે, પોતાને ઓછો પડે છે. ગ્રંથનું નામ જ સત્સંગ આપવાની જરૂર, સત્સંગ મહિમા, સત્સંગનું મહત્વ શું છે, એટલું જો આ ટાઇટલ આપ્યું હોય તો સાર્થક. કેમ કે આખો ગ્રંથ જ એના ઉપર છે એમ કહીએ તો ચાલે, એક એક પત્રમાં લગભગ એ વાત લીધી છે એમ. અને પરમ સત્ય છે, એમાં કોઈ ફેરફાર નથી, પરમ સત્ય છે. સ્પષ્ટીકરણ તો છે, વસ્તુ પડી શકે નહીં. સર્વ પ્રકારે ઉપાધિ યોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે. સર્વ પ્રકારે નિવૃત્તિ યોગ, ઉપાધિ યોગ તો નિવૃત્ત કરવા જેવું છે. ઉપાધિમાં કાંઈ રહેવા જેવું નથી. તથાપિ એક અપેક્ષા લીધી છે, જો તે ઉપાધિ યોગ સત્સંગાદિકને અર્થે જ ઈચ્છવામાં આવતો હોય તો, નહીતર અમે નિવૃત્તિને પણ બોધતા નથી. એ પહેલાં નિવૃત્તિને બોધતા નથી. જો એમનું વજન કેમ કે જીવો નિવૃત્તિ લઈને પાછું પોતાના જ પગ ઉપર કુવાડવા મારે છે. શું એક માણસ નવરો પડ્યો તો ચપ્પુ લઈને પાટલો છોલવા માંડ્યો, ભાઈ ચપ્પુથી પાટલો ન છોલાય, ચપ્પુનો પાટલો બે ખરાબ થઈ જશે. લાકડાથી કંઈ એ તો શાક સુધારવાની ચીજ, કે લાકડું થોડું કપાય છે એનાથી નહીં. એમ નવરો પડે ને જો સત્સંગ ઉપર એનું વજન ન હોય તો એ પાછી બીજી ગડબડ કર્યા વિના રહેવાનું નથી, એવી ગડબડ થશે. સર્વ પ્રકારે ઉપાધિ યોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે, તથાપિ જો તે ઉપાધિ યોગ સત્સંગ આદિકને અર્થે જ ઈચ્છવામાં આવતો હોય, ઉપાધિ યોગ પણ ત્યાંમાંથી નિવૃત્તિ લેવી છે, સત્સંગ માટે મારે નિવૃત્તિ લેવી છે, આ ઉપાધિ પૂરી કરી નાખવી છે, તેમજ પાછી ચિત્ત સ્થિતિ સંભવપણે રહેતી હોય તો તે ઉપાધિ યોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. તો એની ઉપાધિને પણ અમે, પ્રવૃત્તિને પણ સંમત કરીએ છીએ. જો સત્સંગના હેતુથી, કેમ કે બીજાના ઉપર બોજો નાખવાનો પ્રશ્ન નથી, તો જન્મમાં એ પ્રકાર પહેલેથી છેલ્લે સુધી છે જ નહીં. જ્યાં સુધી પોતાનો રાગ છે ત્યાં સુધી એને પ્રવૃત્તિ માન્ય કરે છે. નિવૃત્તિ સર્વથા પ્રાપ્ત કરવા જેવી છે. સર્વ પ્રકારે નિવૃત્તિ તો જીવને અનુકૂળ જ છે, તો પણ પોતાનો રાગ છે ત્યાં સુધી યત્કિંચિત પ્રવૃત્તિ કરે, પણ એમાં સત્સંગનો એનો ધ્યેય ને હેતુ હોય, લક્ષ્ય હોય, તો એ પ્રવૃત્તિને અમે માન્ય કરીએ છીએ, એ ઉપાધિને અમે માન્ય કરીએ છીએ. પ્રવૃત્તિ કરવી પડતી હોય, આમ તો નિવૃત્તિ અનુકૂળ છે જીવને આ કામ માટે, પ્રવૃત્તિ બાધક થાય છે. કેમ કે એમાં પ્રવૃત્તિને યોગ્ય અનેક પ્રકારના તીવ્ર રાસના પરિણામ પણ કરે છે જીવ, પણ સત્સંગને અર્થે હોય તો એની પ્રવૃત્તિ અમે માન્ય કરીએ છીએ. સત્સંગનું લક્ષ્ય હોય તો એ પ્રવૃત્તિને અમે માન્ય કરીએ છીએ, એની નિવૃત્તિને પણ માન્ય કરીએ છીએ. પ્રવૃત્તિ નિવૃત્તિ ગૌણ છે, સત્સંગનું લક્ષ્ય મુખ્ય છે અને એ ધ્રુવ છે, એમ કહેવું છે. ત્રણસો ને 73 થયો.